એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક ખૂબ જ રસપ્રદ સવાલનો જવાબ શોધવાના છીએ. જ્યારે કોઈ સુપર પાવર, એક શક્તિશાળી સામ્રાજ્ય કોઈ બીજા દેશ પર કબજો કરે ત્યારે શું થાય? શું તે દેશની સંસ્કૃતિ ખરેખર મરી જાય છે
કે પછી એ કોઈ નવા જ રૂપમાં ફરીથી જન્મ લે છે?
બરાબર, આ જ સવાલનો જવાબ આપણને પીટર સેલ્વેના પુસ્તક રોમન બ્રિટનમાં મળે છે, જે આપણને લગભગ 2000 વર્ષ પાછળ લઈ જાય છે.
અને આ સવાલ, ખબર છે, આજે પણ એટલો જ મહત્વનો છે. આપણે આજે પણ વૈશ્વિકરણના યુગમાં જીવી રહ્યા છીએ. સંસ્કૃતિઓ સતત એકબીજાના સંપર્કમાં આવે છે, બદલાય છે. સાલ્વેનું પુસ્તક આપણને માત્ર રાજાઓ અને લડાઈઓની વાર્તા નથી કહેતું.
ના, એનાથી ઘણું મધારે છે.
હા, એ તો આપણને ઓળખ, પરિવર્તન અને એમ કહી શકાય કે વારસાની એક ઊંડી સમજ આપે છે. એ બતાવે છે કે કેવી રીતે બે તદ્દન અલગ દુનિયાના ટકરાવથી કંઈક તદ્દન નવું અને અણધાર્યું જન્મી શકે છે.
તો આ ઊંડી વાતને સમજીએ એ પહેલાં એ જાણવું જરૂરી છે કે આપણને આ વાર્તા કઈ કોણ રહ્યું છે. લેખક છે પીટર સાલ્વે, અને તે માત્ર કોઈ સામાન્ય ઇતિહાસકાર નથી, બરાબર ને?
ના, બિલકુલ નહીં.
એમની એક ખાસિયત છે જે આ પુસ્તકને ખૂબ જ અલગ બનાવે છે.
હા, અને એ ખાસિયત જ આ પુસ્તકનો પાયો છે. પીટર સાલ્વે માત્ર ઇતિહાસકાર નથી, પણ એક ખૂબ જ અનુભવી પુરાતત્વવિદ એટલે કે આર્કિયોલોજિસ્ટ પણ છે.
અચ્છા,
આનો મતલબ એ છે કે તેઓ માત્ર જૂના પુસ્તકો કે રાજાઓના ફરમાનો પર આધાર નથી રાખતા,
પણ જમીનમાં ઉતરે છે.
બરાબર, તેઓ જમીન ખોદીને ઇતિહાસને બહાર કાઢે છે. તૂટેલા માટીના વાસણો, જૂના સિક્કા, મકાનોના પાયા, આ બધી વસ્તુઓ તેમને એ સમયની સાચી કહાણી કહે છે.
એટલે કે તેઓ માત્ર રાજા મહારાજાની વાર્તા નથી કહેતા, પણ સામાન્ય લોકો કેવી રીતે જીવતા હતા, શું ખાતા હતા, તેમના ઘરો કેવા હતા, એ બધું પણ જાણી શકે છે.
એકદમ,
જાણે કે કોઈ ડિટેક્ટિવ જૂના પુરાવાઓ પરથી આખો કેસ સોલ્વ કરી રહ્યો હોય.
બરાબર, એ જ. આ પુરાવા આધારિત અભિગમને કારણે જ તેઓ રોમન બ્રિટનનું એક એવું ચિત્ર રજૂ કરી શકે છે જે એકદમ જીવંત લાગે. તેઓ આપણને માત્ર ઘટનાઓ નથી બતાવતા, પણ એ ઘટનાઓ સામાન્ય લોકોના જીવન પર કેવી અસર કરતી હતી એ પણ સમજાવે છે.
એટલે જ આ વિષય પર લખવા માટે તેઓ સૌથી યોગ્ય વ્યક્તિ છે.
તો આ પુસ્તક આપણને શું કહે છે? લગભગ 400 વર્ષના રોમન શાસનની આ લાંબી ગાથાનો મુખ્ય સંદેશ શું છે?
શું રોમનોએ બ્રિટનને સંપૂર્ણપણે રોમન બનાવી દીધું?
આજ તો સૌથી મોટો વળાંક છે. સાલ્વેનો મુખ્ય તર્ક એ છે કે રોમન બ્રિટન ક્યારે સંપૂર્ણપણે રોમન બન્યું જ નહીં,
અને બ્રિટિશ પણ ન રહ્યું.
અને તે સંપૂર્ણપણે બ્રિટિશ પણ ન રહ્યું. તેના બદલે આ બંનેના મિશ્રણથી એક નવી જ સંસ્કૃતિનો જન્મ થયો, જેને આપણે રોમનો બ્રિટિશ સંસ્કૃતિ કહી શકીએ.
વાહ,
આ કોઈ એક સંસ્કૃતિનો વિજય નહોતો, પણ બે સંસ્કૃતિઓ વચ્ચે થયેલો એક લાંબો સંવાદ હતો.
ખૂબ જ રસપ્રદ વિચાર છે. એટલે કે આ પુસ્તક માત્ર વિજય અને શાસનની વાત નથી, પણ એક નવી ઓળખના જન્મની વાત છે. તો આ આખી સફર ક્યાંથી શરૂ થાય છે?
પુસ્તક આપણને રોમન આક્રમણ પહેલાના બ્રિટનથી શરૂ કરીને રોમન શાસનની સ્થાપના, શહેરો અને ગામડાઓનો વિકાસ અને છેવટે
અંત,
હા, રોમન શાસનના ધીમા અંત સુધીની સફર કરાવે છે. અને સાલ્વે એ વાત પર ખાસ ભાર મૂકે છે કે આ અંત કોઈ એક મોટી લડાઈ કે ઘટનાને કારણે નહોતો આવ્યો.
તો પછી?
તે તો એક આખી સિસ્ટમના ધીમે ધીમે તૂટી પડવાનો રિઝલ્ટન્ટ હતો. જાણે કોઈ મોટી ઇમારત એક ઝાટકે નહીં, પણ ધીમે ધીમે કાટ ખાવાથી કમઝોર પડીને તૂટી પડે.
ચાલો, ત્યારે આ ઇમારત કેવી રીતે બની અને કેવી રીતે તૂટી પડી એને વધુ ઊંડાણથી સમજીએ. મને હંમેશા એવું લાગતું હતું કે રોમનો આવ્યા પહેલા બ્રિટન એકદમ પછાત અને જંગલી પ્રદેશ હશે. શું એ સાચું છે?
આ એક ખૂબ જ સામાન્ય ગેરસમજ છે, અને સાલ્વે તેને શરૂઆતમાં તોડી નાખે છે.
અચ્છા.
તેઓ સ્પષ્ટ કરે છે કે રોમનોના આગમન પહેલાનું બ્રિટન કોઈ જંગલી પ્રદેશ નહોતું. ત્યાં શક્તિશાળી આદિવાસી રાજ્યો હતા. તેમની પોતાની વિકસિત ખેતીની પદ્ધતિઓ હતી
અને વેપાર પણ કરતા હતા.
હા, તેઓ યુરોપ સાથે સારો એવો વેપાર પણ કરતા હતા. એટલું જ નહીં, કેટલાક રાજ્યો તો પોતાના સિક્કા પણ બનાવતા હતા.
એટલે કે રોમના કોઈ ખાલી જગ્યા પર નહોતા આવ્યા, તેઓ એક જીવંત અને વિકસિત સમાજમાં પ્રવેશ્યા હતા.
બિલકુલ.
તો પછી જુલિયસ સીઝરના પ્રખ્યાત હુમલાઓનું શું? શું તે બ્રિટનને જીતવા માટે નહોતા?
ના, સીઝરના હુમલાઓ ખરેખર તો એક રાજકીય સ્ટંટ જેવા હતા.
રાજકીય સ્ટંટ?
હા, સાલ્વે સમજાવે છે કે સીઝરનો મુખ્ય હેતુ બ્રિટનને જીતવાનો નહીં પણ રોમમાં પોતાની રાજકીય છવી અને પ્રતિષ્ઠા વધારવાનો હતો.
ઓકે.
પણ હા, તેના હુમલાઓને કારણે રોમનોને પહેલીવાર બ્રિટન વિશે સચોટ માહિતી મળી, જેણે લગભગ 100 વર્ષ પછીના વાસ્તવિક આક્રમણ માટે એમ કહી શકાય કે પાયો નાખ્યો.
અને વાસ્તવિક આક્રમણ ઈસવીસન 43માં સમ્રાટ ક્લોડિયસના સમયે થયું. આ વખતે તેમનો ઈરાદો પાક્કો હતો. પણ મને એ નથી સમજાતું કે આટલા શક્તિશાળી રોમન સામ્રાજ્ય સામે કોઈ પ્રતિકાર થયો જ નહીં.
પ્રતિકાર તો થયો, અને એવો ભયંકર થયો કે એક સમયે તો રોમનો લગભગ બ્રિટન છોડીને ભાગી જવાના હતા.
શું વાત કરો છો?
આનું સૌથી મોટું ઉદાહરણ છે રાણી બુડિકાનો બળવો. રોમન અધિકારીઓના અત્યાચાર અને લોભને કારણે આ બળવો ફાટી નીકળ્યો હતો.
રાણી બુડિકાએ 3 મોટા રોમન શહેરોને બાળીને લાખ કરી દીધા હતા, કોલ્ચેસ્ટર, લંડન અને સેન્ટ આલ્બન્સ. એ માનવામાં નથી આવતું કે એક આદિવાસી રાણીએ રોમન સામ્રાજ્યને આટલો મોટો પડકાર આપ્યો.
બિલકુલ, આ બળવો એટલો ભયાનક હતો કે રોમન શાસનનો પાયો હચમચી ગયો હતો. પણ અંતે રોમન સૈન્યની શિસ્ત, તાલીમ અને બહેતર રણનીતિની જીત થઈ. બળવાને ખૂબ જ નિર્દયતાથી કચડી નાખવામાં આવ્યો, અને આ ઘટના પછી રોમનો સમજી ગયા કે માત્ર તલવારના જોરે બ્રિટન પર શાસન કરી શકાશે નહીં, તેમને કંઈક અલગ કરવું પડશે.
તો તલવારને બદલે તેમણે શું વાપર્યું? કઈ રીતે તેમણે એક આખો સમાજ ઊભો કર્યો જે રોમન પણ હતો અને બ્રિટિશ પણ? અહીંયા જ કદાચ હેડ્રિયનની દિવાલ જેવી વસ્તુઓનો રોલ આવતો હશે.
તમે બરાબર મુદ્દા પર આવ્યા. બળવા પછી રોમનોએ શાસનને વ્યવસ્થિત બનાવવાનું શરૂ કર્યું, અને હેડ્રિયનની દિવાલ આ વ્યવસ્થાનું એક ઉત્તમ ઉદાહરણ છે. સાલ્વે એક અદ્ભુત વાત કહે છે. આ દિવાલ માત્ર દુશ્મનોને રોકવા માટેની એક સરહદી વાડ નહોતી.
તો શું હતી?
તે એક ફિલ્ટર જેવી હતી.
ફિલ્ટર? એનો શું મતલબ?
એનો મતલબ એ કે દિવાલનો હેતુ માત્ર ઉત્તરના આદિવાસીઓને રોકવાનો નહોતો, પણ સરહદ પરની અવર જવરને નિયંત્રિત કરવાનો હતો.
અચ્છા.
કોણ અંદર આવી શકે, કોણ બહાર જઈ શકે, કયા માલ પર કેટલો ટેક્સ લાગશે, આ બધું દિવાલ પરના ગેટ્સ દ્વારા નિયંત્રિત થતું હતું. તે એક જીવંત સરહદ હતી.
વાહ.
જે વેપાર, કરવેરા અને લોકો પર નિયંત્રણ રાખતી હતી. તે રોમન શક્તિ અને વ્યવસ્થાનું એક સ્પષ્ટ પ્રતીક હતું.
આ તો ખરેખર અદ્ભુત છે. મતલબ એટલે દિવાલે ભાગલા પાડવા માટે નહીં પણ નિયંત્રણ કરવા માટે હતી. હવે મને એ જાણવાની ઉત્સુકતા છે કે આ દિવાલની દક્ષિણમાં એટલે કે રોમન બ્રિટનની અંદર સમાજ કેવો હતો? શું આખા બ્રિટનમાં રોમન શાસન એકસરખું હતું?
ના. અને આ પુસ્તકનો સૌથી મહત્વનો મુદ્દો છે. સાલ્વે બે બ્રિટનની વાત કરે છે.
બે બ્રિટન?
હા. દક્ષિણ પૂર્વનો જે વિસ્તાર હતો તે મોટાભાગે શાંત, સમૃદ્ધ અને નાગરિક ક્ષેત્ર હતો. અહીં રોમન જીવનશૈલી ઊંડાણપૂર્વક ઉતરી હતી, જ્યારે ઉત્તર અને પશ્ચિમનો પર્વતીય પ્રદેશ ભારે સૈન્યવાળો લશ્કરી ક્ષેત્ર હતો, જ્યાં રોમન નિયંત્રણ હંમેશા સૈન્યની હાજરી પર આધારિત રહ્યું.
મને એ વાતની નવાઈ લાગે છે. શું એનો મતલબ એવો છે કે લંડનમાં રહેનાર કોઈ વેપારી અને ઉત્તરમાં સરહદ પર રહેનાર કોઈ ખેડૂત બંને માટે રોમન હોવાનો અર્થ બિલકુલ અલગ હતો?
બિલકુલ. દક્ષિણના નાગરિક ક્ષેત્રમાં લંડન અને કોલ્ચેસ્ટર જેવા શહેરો રોમન જીવનશૈલીના કેન્દ્રો બન્યા. અહીં રોમન શૈલીના બજારો, કોર્ટ, જાહેર સ્નાનાગાર અને મંદિરો હતા.
અને લોકો પણ રોમન જેવા બનવા લાગ્યા?
હા. સ્થાનિક બ્રિટિશ ઉમરાઓએ રોમન ભાષા, પહેરવેશ અને રીતરિવાજો અપનાવીને પોતાની પ્રતિષ્ઠા વધારી. પણ ઉત્તરમાં જીવન સૈન્યની આસપાસ જ ફરતું હતું, અને ત્યાં રોમન પ્રભાવ ઘણો ઓછો હતો.
શહેરોની વાત તો સમજા, પણ બ્રિટન તો હંમેશાથી ખેતી પ્રધાન દેશ રહ્યો છે. ગામડાઓમાં જીવન કેવું હતું? ત્યાં વિલા સિસ્ટમ વિશે કંઈક ઉલ્લેખ છે?
હા. અને આ વિલા સિસ્ટમ એ જ રોમાનો બ્રિટિશ સંસ્કૃતિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ વિલા માત્ર ખેતરના મોટા મકાનો નહોતા,
તો
તે વૈભવી રહેઠાણો હતા જેમાં સુંદર મોઝેક ફ્લોર, દિવાળો પર ભીંચિત્રો અને સૌથી આશ્ચર્યજનક રીતે ગરમ પાણી અને અંડરફ્લોર હીટિંગની વ્યવસ્થા એટલે કે હાઈપોકોસ્ટ પણ હતી.
શું વાત કરો છો? એ જમાનામાં બ્રિટનમાં અંડરફ્લોર હીટિંગ? આ તો અકલ્પનીય છે.
હા. આ વિલા રોમન ટેકનોલોજી અને બ્રિટિશ કૃષિના સુંદર મિશ્રણનું પ્રતીક હતા. આ બતાવે છે કે કેવી રીતે સ્થાનિક લોકોએ રોમન જીવનશૈલીને પોતાની જરૂરિયાતો અને પરંપરાઓ સાથે જોડી દીધી હતી.
અને ધર્મનું શું?
ધર્મના ક્ષેત્રમાં પણ આવું જ થયું. રોમનોએ પોતાના દેવતાઓને બ્રિટન પર થોપ્યા નહીં, તેના બદલે સ્થાનિક દેવી દેવતાઓને રોમન દેવતાઓ સાથે જોડી દેવામાં આવ્યા.
કોઈ ઉદાહરણ?
જેમ કે બાથ શહેરમાં સ્થાનિક જળ દેવી સુલિસની પૂજા રોમન જ્ઞાનની દેવી મિનર્વા સાથે સુલિસ મિનર્વા તરીકે થતી હતી.
આ બધું સાંભળીને તો એવું લાગે છે કે બધું બરાબર ચાલી રહ્યું હતું. એક સ્થિર, સમૃદ્ધ અને મિશ્ર સંસ્કૃતિનો વિકાસ થઈ રહ્યો હતો. તો પછી આ બધું ખતમ કેવી રીતે થયું? આ સિસ્ટમ કોલેપ્સ એટલે કે તંત્રનું તૂટી પડવું, એનો અર્થ શું છે?
ત્રીજી સદીથી સમગ્ર રોમન સામ્રાજ્યમાં સમસ્યાઓ શરૂ થઈ. આર્થિક મંદી, રાજકીય અસ્થિરતા, ગૃહયુદ્ધો, આ બધાની અસર બ્રિટન પર પણ પડી.
હુમલાઓ પણ વધ્યા હશે.
હા, દરિયાઈ લૂંટારાઓના હુમલા વધી ગયા. પણ અંત કોઈ એક ઘટનાથી ન આવ્યો, તે એક લાંબી અને ધીમી પ્રક્રિયા હતી.
એટલે કે કોઈ મોટું યુદ્ધ કે આક્રમણ નહોતું થયું?
ના, થયું એવું કે સામ્રાજ્યના બીજા ભાગોમાં લડવા માટે સૈનિકોને ધીમે ધીમે બ્રિટનમાંથી પાછા બોલાવવામાં આવ્યા. હવે વિચારો, રોમન સૈન્ય માત્ર લડતું નહોતું,
તો બીજું શું કરતું હતું?
તે બ્રિટનનું સૌથી મોટું આર્થિક એન્જિન હતું. હજારો સૈનિકોનો પગાર, તેમના માટે અનાજ, ચામડું, હથિયારો, આ બધી વસ્તુઓ સ્થાનિક અર્થતંત્રને ચલાવતી હતી.
ઓ, હવે સમજાયું. જેવી સેના ગઈ તેમની સાથે પૈસાનો પ્રવાહ પણ બંધ થઈ ગયો.
બરાબર, નાણાકીય વ્યવસ્થા પડી ભાંગી, કેન્દ્રીય વહીવટ ખતમ થઈ ગયો, રસ્તાઓ અને ઇમારતોની દેખભાળ બંધ થઈ ગઈ.
અને શહેરોનું શું થયું?
મોટા શહેરોમાં રહેવું મોંઘું અને અસુરક્ષિત બન્યું, એટલે લોકો ગામડાઓ તરફ પાછા વળવા લાગ્યા. સમાજ ફરીથી નાના, સ્થાનિક અને આત્મનિર્ભર જૂથોમાં વિખેરાઈ ગયો. આ જ છે સિસ્ટમ કોલેપ્સ.
મતલબ કે એક ધમાકા સાથે અંત ન આવ્યો?
ના, રોમન બ્રિટન એક ધમાકા સાથે નહીં, પણ ધીમે ધીમે વિલીન થઈ ગયું.
આ આખી ચર્ચા ખરેખર આંખ ઉઘાડનારી છે. ચાલો આમાંથી કેટલાક મુખ્ય મુદ્દાઓ તારવીએ જે આપણને હંમેશા યાદ રહે. મારા માટે પહેલો અને સૌથી મહત્વનો મુદ્દો એ છે કે રોમનીકરણ કોઈ એક માર્ગીય રસ્તો ન હતો. આપણે વિચારીએ કે રોમનોએ બધું બદલી નાખ્યું, પણ હકીકતમાં બ્રિટને પણ રોમનોને અને રોમન સંસ્કૃતિને પોતાના હિસાબે બદલી.
એકદમ સાચી વાત. બીજો મુખ્ય મુદ્દો છે બે બ્રિટનનો. આ દર્શાવે છે કે કોઈ પણ શાસનની અસર સમગ્ર પ્રદેશમાં એક સરખી નથી હોતી. દરેક વિસ્તાર પોતાની પરિસ્થિતિ પ્રમાણે અલગ પ્રતિક્રિયા આપે છે.
જેમ આજે પણ ભારતમાં સરકારની કોઈ નીતિની અસર મુંબઈ અને અરુણાચલ પ્રદેશના કોઈ ગામમાં ખૂબ જ અલગ હોય છે.
બિલકુલ, એ જ રીતે.
અને ત્રીજો મુદ્દો જે મને ખૂબ જ રસપ્રદ લાગ્યો તે છે રોમન સૈન્યની ભૂમિકા. તે માત્ર એક લડાયક ફોર્સ નહોતી, પણ એક આર્થિક એન્જિન હતું.
હા, આ વાત ઘણીવાર નજરઅંદાજ કરવામાં આવે છે. કલ્પના કરો કે પ્રાંતની સૌથી મોટી કંપની, સૌથી મોટી ગ્રાહક અને સૌથી મોટી નોકરી આપનાર સંસ્થા એક જ હોય.
એ હતી રોમન સેના.
બરાબર, જ્યારે એ ગઈ ત્યારે આખી બજાર વ્યવસ્થા તૂટી પડી.
અને અંતે સૌથી મોટો સંદેશ?
સૌથી મોટો સંદેશ એ છે કે જટિલ સમાજો બહારથી જેટલા મજબૂત દેખાય છે તેટલા જ અંદરથી નાજુક હોઈ શકે છે. તેમની કડીઓ એકબીજા પર એટલી નિર્ભર હોય છે કે જો એક કડી તૂટે તો આખી સિસ્ટમ પડી ભાંગી શકે છે.
આ પુસ્તકમાં કેટલાક વિચારો એટલા શક્તિશાળી છે કે તે વાક્ય સ્વરૂપે યાદ રહી જાય છે. ચાલો એવા કેટલાક વિચારો પર નજર કરીએ.
ચોક્કસ. પહેલો વિચાર જે આખા પુસ્તકનો સાર છે, રોમન બ્રિટન ન તો સંપૂર્ણપણે રોમન હતું, ન તો સંપૂર્ણપણે બ્રિટિશ. તે કંઈક તદ્દન નવું હતું.
વાહ, આ એક જ વાક્યમાં સાંસ્કૃતિક સંમિશ્રણનો આખો ખ્યાલ આવી જાય છે.
બરાબર.
બીજો વિચાર હેડ્રિયનની દિવાલ વિશે છે, જેણે મારી સમજ જ બદલી નાખી. હેડ્રિયનની દિવાલ એક તલવાર કરતાં વધુ એક ફિલ્ટર, ગાળણ જેવી હતી.
આ વિચાર દિવાલને એક મૃત અવરોધમાંથી એક જીવંત, કાર્યરત સિસ્ટમ બનાવી દે છે.
તે નિયંત્રણનું સાધન હતું, માત્ર રોકવાનું નહીં.
અને ત્રીજો, જે અંતરિશે છે અને ખૂબ જ ઊંડો વિચાર છે, રોમન બ્રિટનનો અંત કોઈ ઘટના નહોતી, પણ એક પ્રક્રિયા હતી. તે એક ધમાકા સાથે નહીં, પરંતુ ધીમા અવાજ સાથે મૃત્યુ પામ્યો.
આ વિચાર આપણને શીખવે છે કે પતન હંમેશા નાટ્યકીય નથી હોતું, ઘણીવાર તે શાંત અને ધીમું હોય છે.
સાચી વાત.
તો સવાલ એ છે કે આ લગભગ 2000 વર્ષ જૂના ઇતિહાસમાંથી આપણે આજે શું શીખી શકીએ? મને લાગે છે કે પહેલો પાઠ સાંસ્કૃતિક એકીકરણ વિશે છે.
કઈ રીતે?
જ્યારે બે સંસ્કૃતિઓ મળે છે ત્યારે સાચું મિશ્રણ દબાણ કે બળજબરીથી નહીં, પણ આદાન પ્રદાન અને અનુકૂલનથી થાય છે.
બરાબર.
અને બીજો મહત્વનો પાઠ જટિલ સિસ્ટમની નાજુકતા વિશે છે. આજના વૈશ્વિકરણના યુગમાં આપણી અર્થવ્યવસ્થા, સપ્લાય ચેઇન, ઇન્ટરનેટ બધું જ એકબીજા સાથે જોડાયેલું છે. રોમન બ્રિટનની કહાણી આપણને યાદ અપાવે છે કે આ સિસ્ટમો કેટલી નાજુક હોઈ શકે છે. જો એક કડી તૂટે તો તેની અસર ક્યાં સુધી પહોંચી શકે છે તેની આપણે કલ્પના પણ ન કરી શકીએ.
અને છેલ્લે માળખાગત સુવિધાઓ એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું મહત્વ. રોમનોએ બનાવેલા રસ્તાઓ, શહેરો અને બંદરોએ સદીઓ સુધી બ્રિટનને આકાર આપ્યો.
અને એમાંથી કેટલાક રસ્તાઓનો પાયો આજે પણ વપરાય છે.
ખરેખર તે દર્શાવે છે કે લાંબા ગાળાનું આયોજન અને રોકાણ કોઈપણ દેશના ભવિષ્ય માટે કેટલું મહત્વનું છે.
બિલકુલ. આ સમગ્ર ચર્ચા પછી મારા માટે સૌથી આશ્ચર્યજનક શીખ એ સિસ્ટમ કોલેપ્સનો વિચાર હતો. ઇતિહાસમાં આપણે હંમેશા મોટા યુદ્ધો કે આક્રમણોને અંતનું કારણ માનીએ છીએ, પણ અહીં સાલ્વે બતાવે છે કે કારણ આંતરિક, આર્થિક અને ધીમું હતું. આ એકદમ અલગ પરિપ્રેક્ષ્ય છે.
અને મારા માટે સૌથી પ્રભાવશાળી વિચાર સાંસ્કૃતિક સંમિશ્રણનો છે. તે દર્શાવે છે કે ઓળખ કોઈ પથ્થરની લકીર નથી, તે હંમેશા બદલાતી અને વિકસતી રહે છે.
સાચી વાત છે.
સંસ્કૃતિઓનો મેળાપ હંમેશા વિનાશક નથી હોતો, તે અત્યંત સર્જનાત્મક પણ હોઈ શકે છે, જેમાંથી કંઈક નવું અને વધુ સમૃદ્ધ જન્મે છે.
તો શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર સાથે આ ચર્ચાને સમાપ્ત કરીએ. જે રીતે રોમન બ્રિટનનું આર્થિક અને વહીવટી તંત્ર, જે સેંકડો વર્ષો સુધી ચાલ્યું, તે ધીમે ધીમે પડી ભાંગ્યો, શું આપણા આધુનિક સમાજમાં એવી કોઈ સિસ્ટમ છે, ભલે તે આર્થિક હોય, પર્યાવરણીય હોય કે ટેકનોલોજીકલ હોય, જેને આપણે કાયમી અને અતૂટ માની લઈએ છીએ, પણ તે કદાચ આપણે વિચારીએ છીએ તેના કરતાં વધુ નાજુક હોય?
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.